ओम शांति। गुड मॉर्निंग। 7 अप्रैल 2025 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मौलीना महावाक्य छे। मीठा बाळको, सौथी सारो दैवी गुण छे शांत रहेवू, वधारे अवाजमां न आवू, मीठू बोलवू। आप बाळको हवे टॉकीथी मूवी, मूवीथी साइलेंसमां अर्थात शांति में जाओ छो, एटले वधारे अवाज में नहीं आवो। मीठा बाळको, सौथी सारो दैवी गुण छे शांत रहेवू, वधारे अवाज में न आवो, मीठू बोलवू। आप बाळको हवे टॉकी थी मूवी अने मूवी थी साइलेंस अर्थात शांति में जाओ छो, एटले वधारे अवाज में नहीं आवो। प्रश्न छे, मुख्य कई मुख्य धारणाना आधार थी सर्व दैवी गुण स्वतः आवता जशे? उत्तर छे, पवित्रतानी धारणा। देवताओ पवित्र छे एटले एमनामा दैवी गुण छे। आ दुनियामा कोईमा पण दैवी गुण न होई शके। रावण राज्यमा दैवी गुण क्यांथी आवे? आप रॉयल बाळको हवे दैवी गुण धारण करी रह्या छो। गीत छे, भोले नाथ से निराला। ओम शांति। हवे बाळको समझे छे के बगड़ेलाने बनावा वाला एक ज छे। भक्ति मार्ग मा अनेकोनी पासे जाय छे, केटला तीर्थ यात्राओ वगैरे करे छे। बगड़ेलाने बनावा वाला, पतितोने पावन बनावा वाला तो एक ज छे। सद्गति दाता, गाइड अर्थात मार्गदर्शक, लिबरेटर अर्थात मुक्ति दाता पण ए एक छे। हवे गायन छे, परंतु अनेक मनुष्य अनेक धर्म मठ पंथ शास्त्र होवाना कारणे अनेक रस्ता शोधता रहे छे। सुख अने शांति माटे सत्संगोमां जाय छे। जे नथी जता ते मायावी मस्तीमां मस्त रहे छे। आपण आ बाळको जाणो छो કે હવે કળિયુગનો અંત છે। મનુષ્ય આ નથી જાણતા કે સત્યુગ ક્યારે હોય છે, હમણાં શું છે। આ તો બાળક પણ સમજી શકે છે। નવી દુનિયામાં સુખ, જૂની દુનિયામાં જરૂર દુઃખ હોય છે। આ જૂની દુનિયામાં અનેક મનુષ્ય છે, અનેક ધર્મ છે। તમે કોઈને પણ સમજાવી શકો છો આ છે કળિયુગ, સતયુગ પાસ્ટ અર્થાત પહેલા થઈ ગયો છે। ત્યાં એક જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો, બીજો કોઈ ધર્મ નહોતો। બાબાએ ઘણી વાર સમજાવ્યું છે, ફરી પણ સમજાવે છે। જે આવે છે તેમને નવી દુનિયા અને જૂની દુનિયાનો ફરક દેખાડવો જોઈએ, ભલે તે કાંઈ પણ કહે। કોઈ 10,000 વર્ષ આયુ કહે છે, કોઈ 30,000 વર્ષ આયુ કહે છે, અનેક મતો છે ને। હવે તેમની પાસે તો છે જ શાસ્ત્રોની મત, અનેક શાસ્ત્ર અનેક મત, મનુષ્યોની મત છે ને। શાસ્ત્ર પણ લખે તો મનુષ્ય છે ને। દેવતાઓ કોઈ શાસ્ત્ર નથી લખતા। સતયુગમાં દેવી દેવતા ધર્મ હોય છે, તેમને મનુષ્ય પણ ન કહી શકાય। તો જ્યારે કોઈ મિત્ર સંબંધી વગેરે મળે છે તો તેમને બેસીને આ સંભળાવવું જોઈએ, વિચારની વાત છે। નવી દુનિયામાં કેટલા થોડા મનુષ્ય હોય છે, જૂની દુનિયામાં કેટલી વૃદ્ધિ થાય છે। સતયુગમાં ફક્ત એક દેવતા ધર્મ હતો, મનુષ્ય પણ થોડા હતા, દૈવી ગુણ પણ હોય જ છે દેવતાઓમાં, મનુષ્યોમાં નથી હોતા। ત્યારે તો મનુષ્ય જઈને દેવતાઓની આગળ નમસ્તે કરે છે ને, દેવતાઓની મહિમા ગાય છે। જાણે છે તેઓ સ્વર્ગવાસી છે, અમે નર્કવાસી કળિયુગવાસી છીએ. મનુષ્યમાં દૈવી ગુણ હોઈ ન શકે. કોઈ કહે ફલાણામાં ખૂબ સારા દૈવી ગુણ છે, બોલો ના, દૈવી ગુણ હોય જ છે દેવતાઓમાં, કારણ કે તેઓ પવિત્ર છે. અહીં પવિત્ર ન હોવાના કારણે કોઈમાં દૈવી ગુણ હોઈ ન શકે, કારણ કે આસુરી રાવણ રાજ્ય છે ને, નવા ઝાડમાં દૈવી ગુણવાળા દેવતાઓ રહે છે, પછી ઝાડ જૂનું થાય છે. રાવણ રાજ્યમાં દૈવી ગુણવાળા હોઈ ન શકે. સતયુગમાં આદિ સનાતન દેવી દેવતાઓનો પ્રવૃત્તિ માર્ગ હતો. પ્રવૃત્તિ માર્ગ વાળાઓની મહિમા ગવાયેલી છે. સતયુગમાં આપણે પવિત્ર દેવી દેવતા હતા, સંન્યાસ માર્ગ નહોતો. કેટલા પોઈન્ટ્સ અર્થાત મુદ્દાઓ મળે છે, પરંતુ કોઈ પોઈન્ટ્સ કોઈની બુદ્ધિમાં રહી ન શકે. પોઈન્ટ્સ ભૂલાઈ જાય છે એટલે ફેલ અર્થાત નાપાસ થાય છે. દૈવી ગુણ ધારણ નથી કરતા. એક જ દૈવી ગુણ સારો છે. વધારે કોઈની સાથે ન બોલવું, મીઠું બોલવું, બહુ જ ઓછું બોલવું જોઈએ, કારણ કે આ બાળકોને ટોકીથી મૂવીથી સાયલેન્સ અર્થાત શાંતિમાં જવાનું છે. તો ટોકીને બહુ જ ઓછું કરવું જોઈએ. જે ખૂબ થોડું ધીરેથી બોલે છે તો સમજે છે આ રોયલ ઘરના છે. મુખથી સદૈવ રત્ન નીકળે. સંન્યાસી અથવા કોઈ પણ હોય તો તેમને નવી અને જૂની દુનિયાનો કોન્ટ્રાસ્ટ અર્થાત તફાવત બતાવવો જોઈએ. સતયુગમાં દૈવી ગુણવાળા દેવતાઓ હતા, તે પ્રવૃત્તિ માર્ગ હતો. આપ સંન્યાસીઓનો ધર્મ જ અલગ છે, તો પણ આ તો સમજો છો ને, નવી સૃષ્ટિ સતો પ્રધાન હોય છે. હમણાં તો તમો પ્રધાન છે, આત્મા તમો પ્રધાન હોય છે તો શરીર પણ તમો પ્રધાન મળે છે. હમણાં છે જ પતિત દુનિયા, બધાને પતિત કહેવાશે. તે છે પાવન સતો પ્રધાન દુનિયા. તે જ નવી દુનિયાથી હવે જૂની દુનિયા બને છે. આ સમયે બધા મનુષ્ય આત્માઓ નાસ્તિક છે, એટલે જ હંગામા છે. ધણીને ન જાણવાના કારણે પરસ્પર લડતા ઝઘડતા રહે છે. રચયિતા અને રચનાને જાણવાવાળાને આસ્તિક કહેવાય છે. સંન્યાસ ધર્મવાળા તો નવી દુનિયાને જાણતા જ નથી, તો ત્યાં આવતા જ નથી. બાપે સમજાવ્યું છે, હમણાં બધા આત્માઓ તમો પ્રધાન બન્યા છે, પછી બધા આત્માઓને સત્તો પ્રધાન કોણ બનાવે? તે તો બાપ જ બનાવી શકે છે. સત્તો પ્રધાન દુનિયામાં થોડા મનુષ્ય હોય છે, બાકી બધા મુક્તિધામમાં રહે છે. બ્રહ્મ તત્વ છે જ્યાં આપણે આત્માઓ નિવાસ કરીએ છીએ, એને કહેવાય છે બ્રહ્માંડ. આત્મા તો અવિનાશી છે. આ અવિનાશી નાટક છે જેમાં સર્વ આત્માઓનો પાઠ છે. નાટક ક્યારે શરૂ થયું આ ક્યારે કોઈ બતાવી ન શકે. આ અનાદિ ડ્રામા છે ને. બાપે ફક્ત જૂની દુનિયાને નવી બનાવવા આવવું પડે છે. એવું નથી કે બાપની નવી સૃષ્ટિ એવું નથી કે બાપ નવી સૃષ્ટિ રચે છે. જ્યારે પતિત બને છે ત્યારે જ પોકારે છે. સતયુગમાં કોઈ પોકારતા નથી. છે જ પાવન દુનિયા. રાવણ પતિત બનાવે છે, પરમ પિતા પરમાત્મા આવીને પાવન બનાવે છે. અડધું અડધું જરૂર કહેવાશે. બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત અડધું અડધું છે. જ્ઞાનથી દિવસ થાય છે, ત્યાં અજ્ઞાન નથી. ભક્તિ માર્ગને અંધકાર માર્ગ કહેવાય છે. દેવતાઓ પુનર્જન્મ લેતા લેતા પછી અંધકારમાં આવે છે, એટલે આ સીડીમાં દેખાડ્યું છે મનુષ્ય કેવી રીતે સતો રજો તમોમાં આવે છે. હમણાં બધાની જળજળીભૂત અવસ્થા છે. બાપ આવે છે ટ્રાન્સફર કરવા, અર્થાત મનુષ્યથી દેવતા બનાવવા. જ્યારે દેવતા હતા તો આસુરી ગુણવાળા મનુષ્યો નહોતા. હવે આસુરી ગુણવાળાઓને પછી દૈવી ગુણવાળા કોણ બનાવે? હમણાં તો અનેક ધર્મ, અનેક મનુષ્ય છે, લડતા ઝઘડતા રહે છે. સતયુગમાં એક ધર્મ છે તો દુઃખની કોઈ વાત નથી. શાસ્ત્રોમાં તો અનેક દંતકથાઓ છે જે જન્મ જન્માંતર વાંચતા આવ્યા છે. બાપ કહે છે આ બધા ભક્તિ માર્ગના શાસ્ત્ર છે, તેનાથી મને પ્રાપ્ત કરી નથી શકતા. મારે તો સ્વયં એક જ વાર આવીને બધાની સદગતિ કરવાની છે. આવી રીતે પાછા કોઈ જઈ ન શકે. ખૂબ ધૈર્ય અર્થાત ધીરજ થી સમજાવવું જોઈએ, ધમાલ પણ ન થાય. તે લોકોને પોતાનો અહંકાર તો રહે છે ને, સાધુ સંતોની સાથે ફોલોઅર્સ અર્થાત અનુયાયીઓ પણ રહે છે. જટ કહી દેશે આમને પણ બ્રહ્મા કુમારીઓનું જાદુ લાગ્યું છે. સમજદાર મનુષ્ય જે હશે તે કહેશે આ વિચાર કરવા યોગ્ય વાતો છે. મેળા પ્રદર્શનમાં અનેક પ્રકારના આવે છે. પ્રદર્શન વગેરેમાં કોઈ પણ આવે તો તેમને ખૂબ ધૈર્યથી સમજાવવું જોઈએ, જેમ બાબા ધીરજથી સમજાવી રહ્યા છે. જોર શોરથી બોલવું ન જોઈએ. પ્રદર્શનમાં તો અનેક ભેગા થઈ જાય છે ને, પછી કહી દેવું જોઈએ તમે થોડો સમય આપીને એકાંતમાં આવીને સમજશો તો તમને રચયિતા અને રચનાનું રહસ્ય સમજાવીશું. રચનાના આદિ મધ્ય અંતનું જ્ઞાન રચયિતા બાપ જ સમજાવે છે. બાકી તો બધા નેતિ નેતિ જ કરીને જાય છે. કોઈ પણ મનુષ્ય જઈ ન શકે. જ્ઞાનથી સદગતિ થઈ જાય પછી જ્ઞાનની જરૂર જ નથી હોતી. આ નોલેજ બાપ સિવાય કોઈ સમજાવી ન શકે. સમજાવવા વાળા કોઈ વૃદ્ધ હશે તો મનુષ્ય સમજશે કે આ પણ અનુભવી છે. જરૂર સત્સંગ વગેરે કર્યા હશે. કોઈ બાળક સમજાવશે તો કહેશે આ શું જાણે. તો આવાને વૃદ્ધની અસર પડી શકે છે. બાપ એક જ વાર આવીને આ નોલેજ સમજાવે છે, તમો પ્રધાનથી સતો પ્રધાન બનાવે છે. માતાઓ તેમને સમજાવશે તો ખૂબ ખુશ થશે. બોલો, જ્ઞાન સાગર બાપે જ્ઞાનનો કળશ અમને માતાઓને આપેલો છે, જે અમે પછી બીજાઓને આપીએ છીએ. બહુ જ નમ્રતાથી બોલતા રહેવાનું છે. શિવ જ જ્ઞાનના સાગર છે જે આપણને જ્ઞાન સંભળાવે છે. કહે છે હું આપ માતાઓ દ્વારા મુક્તિ જીવન મુક્તિનો ગેટ અર્થાત દ્વાર ખોલું છું, બીજા કોઈ ખોલી ન શકે. અમે હમણાં પરમાત્મા દ્વારા ભણી રહ્યા છીએ. અમને કોઈ મનુષ્ય નથી ભણાવતા. જ્ઞાનના સાગર એક જ પરમ પિતા પરમાત્મા છે. તમે બધા ભક્તિના સાગર છો, ભક્તિની ઓથોરિટી અર્થાત સત્તા છો, નહીં કે જ્ઞાનની. જ્ઞાનની ઓથોરિટી એક હું જ છું. મહિમા પણ એકની કરે છે, એ જ ઊંચામાં ઊંચા છે. અમે એમને જ માનીએ છીએ. એ અમને બ્રહ્માતન દ્વારા ભણાવે છે. એટલે બ્રહ્મા કુમાર કુમારીઓ ગવાયેલા છે. આમ બહુ જ મીઠા રૂપમાં બેસીને સમજાવો, ભલે કેટલું પણ ભણેલા હોય. અનેક પ્રશ્ન કરે છે, પહેલા પહેલા તો બાપ પર જ નિશ્ચય કરાવવાનો છે. પહેલા તમે આ સમજો, રચયિતા બાપ છે નહીં કે પહેલા તમે આ સમજો રચયિતા બાપ છે કે નહીં. બધાના રચયિતા એક જ શિવ બાબા છે, એ જ જ્ઞાનના સાગર છે. બાપ શિક્ષક સદગુરુ છે. પહેલા તો એ નિશ્ચય બુદ્ધિ હોય કે રચયિતા બાપ જ રચનાના આદિમધ્ય અંતનું જ્ઞાન આપે છે, એ જ અમને સમજાવે છે. એ તો જરૂર રાઈ તથા સત્ય જ સમજાવશે, પછી કોઈ પ્રશ્ન ઉઠી ન શકે. બાપ આવે જ છે સંગમ પર, ફક્ત કહે છે મને યાદ કરો તો પાપ ભસ્મ થઈ જાય, મારું કામ જ છે. પછી મારું કામ જ છે જીવન મુક્તિ, મારું કામ જ છે પછી પતિતને પાવન બનાવવાનો. હમણાં તમો પ્રધાન દુનિયા છે, પતિત પાવન બાપ વગર કોઈને જીવન મુક્તિ મળી ન શકે. બધા ગંગા સ્નાન કરવા જાય છે તો પતિત થયા ને. હું તો કહેતો નથી કે ગંગા સ્નાન કરો, હું તો કહું છું મામે એકમ યાદ કરો. હું આપ સર્વ આશિકોનો માશુક છું, બધા એક માશુકને યાદ કરે છે. રચનાના ક્રિએટર અર્થાત રચયિતા એક જ બાપ છે. એ કહે છે કે દેહી અભિમાની બની મને યાદ કરો તો આ યોગ અગ્નિથી હવે તો આ યોગ અગ્નિથી વિકર્મ વિનાશ થશે. આ યોગ બાપ હમણાં જ શીખવાડે છે. જ્યારે જૂની દુનિયા બદલાઈ રહી છે, વિનાશ સામે છે, હવે આપણે દેવતા બની રહ્યા છીએ. બાપ કેટલું સહજ બતાવે છે. બાપની સામે ભલે સાંભળે છે પરંતુ એક રસ થઈ નથી સાંભળતા. બુદ્ધિ બીજી તરફ ભાગતી રહે છે. ભક્તિમાં પણ એવું થાય છે, આખો દિવસ તો વેસ્ટ અર્થાત નકામો જાય છે. બાકી જે સમય નિશ્ચિત કરે છે તેમાં પણ બુદ્ધિ ક્યાંક ક્યાંક ચાલી જાય છે. બધાની એવી હાલત થતી હશે, માયા છે ને. કોઈ કોઈ બાળક બાપની સામે બેસી ધ્યાનમાં ચાલ્યા જાય છે. આ પણ સમય વેસ્ટ થયો ને, કમાણી તો નથી થઈ. બાપ તો કહે છે મને મારી યાદમાં રહો, મને યાદ કરો મારી યાદમાં રહો, જેનાથી વિકર્મ વિનાશ થાય. ધ્યાનમાં જવાથી બુદ્ધિમાં બાપની યાદ નથી રહેતી. આ બધી વાતોમાં ખૂબ ગોટાળા છે. તમારે તો આંખો બંધ પણ નથી કરવાની, યાદમાં બેસવાનું છે ને. આંખો ખોલવાથી ડરવું ન જોઈએ. આંખો ખુલ્લી હોય બુદ્ધિમાં માશુક જ યાદ હોય. આંખો બંધ કરીને બેસવું આ કાયદો નથી. બાપ કહે છે યાદમાં બેસો, એવું થોડી કહે છે કે આંખો બંધ કરો. આંખો બંધ કરી ગરદન આમ નીચે કરીને બેસે તો બાબા કેવી રીતે જોશે? આંખ ક્યારેય બંધ ન કરવી જોઈએ. આંખો બંધ થઈ જાય છે તો કંઈક દાળમાં કાળું હશે, બીજા કોઈને યાદ કરતા હશે. બાપ તો કહે છે બીજા કોઈ મિત્ર સંબંધીઓ વગેરેને યાદ કર્યા તો તમે સાચા આશિક ન થયા. સાચા આશિક બનશો ત્યારે જ ઊંચ પદ મેળવશો. મહેનત બધી યાદમાં છે. દેહ અભિમાનમાં બાપને ભૂલે દેહ અભિમાનમાં બાપને ભૂલે છે, પછી ધક્કા ખાતા રહે છે અને બહુ જ મીઠા પણ બનવું જોઈએ, વાતાવરણ પણ મીઠું હોય. કોઈ અવાજ નહીં, કોઈ પણ આવે તો જુએ વાત કેટલી મીઠી કરે છે. બહુ જ સાયલેન્સ અર્થાત શાંતિ હોવી જોઈએ. કાંઈ પણ લડવા ઝઘડવાનું નથી, નહીં તો જાણે બાપ, શિક્ષક, ગુરુ ત્રણેયની નિંદા કરાવે છે. તે પછી પદ પણ ખૂબ ઓછું મેળવશે. બાળકોને હવે સમજ તો મળી છે. બાપ કહે છે, હું તમને ભણાવું છું, ઉચ્ચ પદ મેળવવા તો ભણીને પછી બીજાઓને ભણાવવાનું છે. સ્વયં પણ સમજી શકે છે. અમે તો કોઈને સંભળાવતા નથી તો શું પદ મેળવીશું? પ્રજા નહીં બનાવીએ તો શું બનીશું? યોગ નથી, જ્ઞાન નથી, પછી જરૂર ભણેલાની આગળ નમવું પડશે. સ્વયંને જોવું જોઈએ. આ સમયે નાપાસ થયા, ઓછું પદ મેળવ્યું તો કલ્પ કલ્પાંતર ઓછું પદ થઈ જશે. બાપનું કામ છે સમજાવવાનું. નહીં સમજશે તો પોતાનું પદ ભ્રષ્ટ કરશે. કેવી રીતે કોઈને સમજાવવું જોઈએ તે પણ બાબા સમજાવતા રહે છે. જેટલું થોડું અને ધીરે બોલશો એટલું સારું છે. બાબા સર્વિસ કરવાવાળાની મહિમા પણ કરે છે ને, ખૂબ સારી સર્વિસ કરે છે તો બાબાના દિલ પર ચડે છે. સર્વિસથી જ તો દિલ પર ચડશે ને. યાદની યાત્રા પણ જરૂર જોઈએ, ત્યારે જ સત્તો પ્રધાન બનશો. સજા વધારે ખાશો તો પદ ઓછું થઈ જશે. પાપ ભસ્મ નથી થતા તો સજા ખૂબ ખાવી પડે છે, પદ પણ ઓછું થઈ જાય છે. આને નુકસાન કહેવાય છે. આ પણ વેપાર છે ને, નુકસાનમાં ન જવું જોઈએ. દૈવી ગુણ ધારણ કરો, ઊંચ બનવું જોઈએ. બાબા ઉન્નતિ માટે જાત જાતની વાતો સંભળાવે છે. હવે જે કરશે તે મેળવશે. તમારે પરિસ્થાની બનવાનું છે, ગુણ પણ એવા ધારણ કરવાના છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે, નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, કોઈની સાથે પણ બહુ જ નમ્રતા અને ધીરેથી વાત કરવાની છે. બોલ ચાલ ખૂબ મીઠી હોય, સાયલેન્સનું વાતાવરણ હોય, કોઈ પણ અવાજ ન હોય, ત્યારે સર્વિસની સફળતા થશે. બીજી પોઈન્ટ છે, સાચા સાચા આશિક બની એક માશૂકને યાદ કરવાના છે. યાદમાં ક્યારેય આંખો બંધ કરી ગરદન નીચે કરીને નથી બેસવાનું. દેહી અભિમાની થઈને રહેવાનું છે. વરદાન છે. સર્વ ખજાનાઓને સ્વયં પ્રત્યે અને બીજાઓ પ્રત્યે યુઝ કરવા વાળા અખંડ મહાદાની ભવ. સર્વ ખજાનાઓને સ્વયં પ્રત્યે અને બીજાઓ પ્રત્યે યુઝ કરવા વાળા અખંડ મહાદાની ભવ. જેવી રીતે બાપનો ભંડારો સદા ચાલતો રહે છે, રોજ આપે છે, એવી રીતે તમારું પણ અખંડ લંગર ચાલતું રહે. કારણ કે તમારી પાસે જ્ઞાનનો, શક્તિઓનો, ખુશીનો ભરપૂર ભંડારો છે. એને સાથે રાખવાથી અથવા યુઝ કરવામાં કોઈ પણ જોખમ નથી. આ ભંડારો ખુલ્લો હશે તો ચોર નહીં આવશે, બંધ રાખશો તો ચોર આવી જશે. એટલે રોજ તમને મળેલા ખજાનાઓને જુઓ અને સ્વયં પ્રત્યે અને બીજાઓ પ્રત્યે યુઝ કરો તો અખંડ મહાદાની બની જશો. સ્લોગન છે, સાંભળેલાને મનન કરો, મનન કરવાથી જ શક્તિશાળી બનશો. સાંભળેલાને મનન કરો, મનન કરવાથી જ શક્તિશાળી બનશો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા કમ્બાઈન્ડ રૂપની સ્મૃતિથી સદા વિજયી બનો. આજની પોઈન્ટ છે સેવા અને સ્થિતિ. બાપ અને આપ આ કમ્બાઈન્ડ સ્થિતિ, કમ્બાઈન્ડ સેવા કરો તો સદા ફરિશ્તા સ્વરૂપનો અનુભવ કરશો. સદા બાપની સાથે પણ છું અને સાથી પણ છું, આ ડબલ અનુભવ થાય. સ્વની લગ્નમાં સદા સાથનો અનુભવ કરો અને સેવામાં સદા સાથીનો અનુભવ કરો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા, થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.